समय सार भगवान कुमकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका એનું આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં પુણ્યપાપ અધિકાર ચાલે છે અને પુણ્યપાપ અધિકારની ગાથા 160 આપણે કરી રહ્યા છીએ. ગાથા 160 નો ગાથાર્થ, ટીકા અને ભાવાર્થ આપણે કર્યા છે અને આજે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ ગાથા ઉપર આપેલ પ્રવચન માંથી કેટલાક અંશ આપણે લઈશું. પૂજ્ય ગુરુદેવે પ્રવચનમાં જે વાત કરી છે એ અંશને લેતા પહેલા આ ગાથાનું સહેજ પુનરાવર્તન આપણે કરીએ. 160મી ગાથામાં એ વાત આવી કે આ આત્મા છે તે સર્વજ્ઞ સર્વદર્શી છે, એવા સ્વભાવવાળો છે, એટલે કે સર્વને જાણનારો તથા સર્વને દેખનારો છે, એવો એનો સ્વભાવ છે. સર્વજ્ઞ સર્વદર્શી એવો એનો સ્વભાવ છે, તો પણ પોતાના કર્મમળથી ખરડાયો એટલે પોતે જાતે જ ભાવકર્મ સહિત થાય છે અને એવો થવાને લીધે એને સંસાર થાય છે અને એ પોતે પોતાને જાણતો નથી, પોતાના શુદ્ધ સ્વરૂપને પણ જાણતો નથી અને સર્વને પણ જાણતો નથી. સર્વ પ્રકારે સર્વને જાણતો નથી એમ શબ્દ મૂળ ગાથામાં લીધા છે, પણ એમાં મુખ્યતા એ છે કે પોતે પોતાને જાણતો નથી. પોતે જ્ઞાન સ્વભાવી છે એટલે કે સર્વજ્ઞ સર્વદર્શી સ્વભાવી છે, તે છતાં પણ પોતે પોતાના પ્રમાદને કારણે, પોતાના દોષને કારણે જે મલિનતારૂપ કર્મ રહ્યું છે એનાથી એ લેપાયો છે, એટલે એવા ભાવબંધમાં પ્રવર્તે છે અને એમ પોતે એવા ભાવબંધમાં વર્તતો થકો એ અજ્ઞાન દશામાં વર્તે છે, તેથી એ પોતે પોતાને સર્વ પ્રકારે જાણતો નથી. અને ભાવાર્થમાં એ વાત લીધી કે પોતે જ જ્ઞાન છે એમ જે ટીકામાં આવ્યું, એટલે એ જગ્યાએ જ્ઞાન એટલે આત્મા એમ અર્થ લેવો. અને પોતે અબંધ એટલે કે મુક્ત સ્વભાવી છે, પોતે જ્ઞાન સ્વભાવી છે, પોતે સર્વદર્શી છે, આ બધું હોવા છતાં એ બંધાયેલો કેમ છે, અથવા તો એવા પોતાના સર્વજ્ઞ સ્વભાવે એટલે કે કેવળ જ્ઞાનના સ્વભાવે એવું મુક્ત સ્વરૂપ અને એવું સર્વજ્ઞપણું હોવા છતાં એવા સ્વરૂપે એ કેમ નથી પ્રવર્તી શકતો, તો એમાં કોઈ કર્મનો દોષ છે એમ નથી, પણ પોતે પોતાના દોષને કારણે, પોતાના પ્રમાદને કારણે પરનું લક્ષ કરીને વિભાવ ભાવે પરિણમે છે, એટલે કે શુભાશુભ ભાવે પરિણમે છે અને એમ થાય છે માટે એ પોતે ભાવબંધ કરે છે, એટલે કે પોતે જ કર્મથી બંધાય છે અને એમ એ પોતાનો જે સ્વભાવ છે એવા સ્વભાવ ભાવે પર્યાયમાં પ્રવર્તી શકતો નથી, એટલે કે કેવળ જ્ઞાન સ્વરૂપ મુક્ત સ્વરૂપ હોવા છતાં એવા જ્ઞાન સ્વભાવે, એવા મુક્ત સ્વભાવે એ થતો નથી. હવે એમાં દોષ એનો પોતાનો છે, અપરાધ એનો પોતાનો છે, એ બધી વાત આપણે ગઈ વખતે વિધિ છે એનો વિસ્તાર પણ કર્યો છે. આજે આપણે પૂજ્ય ગુરુદેવે આ ગાથા ઉપરના પ્રવચનમાં જે ઘણી મહત્વની વાત કરી છે એ લઈએ. પ્રવચન રત્નાકર ભાગ છઠ્ઠો, એમાં પાના નંબર 156 ઉપર સમયસાર ગાથા 160 મથાળું, એમાં ગુરુદેવ કહે છે કે કર્મ પોતે જ બંધ સ્વરૂપ છે એમ સિદ્ધ કરે છે. જો પહેલા ગાથા 157, 158 અને 159 એ ત્રણ ગાથામાં એ વાત આવી કે વ્રત, તપ, દાન, શીલ, ભક્તિ વગેરેના શુભ ભાવ છે એ આત્માની નિર્મળ પરિણતિ. આત્માની નિર્મળ પરિણતિ કેવી છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપે છે. તો એવી આત્માની નિર્મળ પરિણતિ છે એના એ ઘાતક છે. કોણ ઘાતક છે? શુભ ભાવ છે તે. અશુભની તો વાત જ નથી, એ તો છે જ, પણ શુભ ભાવ પણ એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ આત્માની જે નિર્મળ પરિણતિ છે એનું એ ઘાતક છે. એવી નિર્મળ પરિણતિને પ્રગટ થવા દેતું નથી, એ વાત આપણે 157, 158 અને 159માં કરી ગયા. એટલે એનો મોક્ષ માર્ગમાં નિષેધ છે. હવે અહીંયા આ ગાથાની અંદર એવા જ શુભ ભાવ છે એ પોતે જ બંધ સ્વરૂપ છે એમ સિદ્ધ કરે છે. આ જે ભાવ છે એ બંધનું કારણ છે, કેમ કે પોતે જ બંધ સ્વરૂપ છે. જળ કર્મ છે એ તો દ્રવ્ય બંધ છે, એની સાથે તો ખરેખર આત્માને કાંઈ સંબંધ નથી. કેમ કે જેવા ભાવ છે એવા ભાવ બંધ છે, એના નિમિત્તે પેલા જળ કર્મ બંધાય છે. એટલે કે કારમણ રજકણો જે જળ છે, પૂતગળ છે, એનું કર્મરૂપે બંધાવવું એ પૂતગળોનું પોતાનું પરિણમન છે, પૂતગળોનું પોતાનું કાર્ય છે. એટલે એ રીતે એ બંધાય છે, કેમ કે એનો એ સ્વભાવ છે. કારમણ રજકણ છે એનું બંધાવવું અને છૂટા પડવું એનો સ્વભાવ છે, અને એ કાર્ય થાય છે એમાં કોઈ કરવા વાળો છે એમ નથી. એટલે એ જળ કર્મની તો અહીંયા વાત નથી. અહીંયા જે વાત છે એ તો એ ભાવબંધની વાત છે. એટલે કે જીવની દશામાં જે રાગાદી પરિણામ થાય છે તે ભાવબંધ છે. જે રાગાદીના પરિણામ થાય, શુભાશુભ ભાવ થાય છે, એ ભાવ, એ ભાવને કારણે આશ્રવ થાય અને પછી બંધ થાય, એટલે એ ભાવ છે એને જ ભાવબંધ કહી દીધો. જે રાગાદીના પરિણામ થાય છે એવા પરિણામ થતા જે બંધ પડે છે, એટલે આશ્રવ થાય અને જે બંધ પડે છે એ શુભ કે અશુભ પ્રમાણે બંધ પડે છે, એટલે એ ભાવબંધ છે. અને એવા ભાવબંધનું નિમિત્ત પામીને પછી જળ કર્મ બંધાય છે. ભગવાન આત્મા તો ખરેખર બંધ સ્વરૂપ છે જ નહીં, અબંધ સ્વરૂપ છે. એટલે કે દ્રવ્ય અપેક્ષાએ તો આત્માનું સ્વરૂપ એ બંધ સ્વરૂપ છે જ નહીં, એ શુદ્ધ ત્રિકાળ નાયક છે. અને એ અબંધ સ્વરૂપના આશ્રય થતા, એટલે કે જેવું શુદ્ધ સ્વરૂપ છે, નિર્મળ સ્વરૂપ છે, જે ત્રિકાળ રહેવાવાળું શુદ્ધ સ્વરૂપ છે, એવા શુદ્ધ સ્વરૂપના આશ્રય રહેવામાં આવે તો એને ક્યારેય બંધ પડતો જ નથી, એ બંધના પરિણામ થતા જ નથી. અને એના આશ્રય જતા તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રના નિર્મળ પરિણામ થાય છે, અને એ પરિણામ પણ અબંધ સ્વરૂપ છે. પણ જ્યારે વ્રત આદિનો શુભ ભાવ છે તો એવા શુભ ભાવ છે એ ભાવબંધ છે, એવા શુભ ભાવ છે તે ભાવબંધ છે. અને એ થાય છે તો પર્યાયમાં થાય છે, એ કંઈ આત્માના શુદ્ધ સ્વરૂપમાં ત્રિકાળ જ્ઞાયક સ્વરૂપ છે, આત્માનું દ્રવ્ય શુદ્ધ છે, એમાં એ કંઈ થતું નથી. એ બંધ થાય છે તો એ ક્યાં થાય છે? તો કે બહારમાં થાય છે. શુભ બંધ જે છે, શુભ ભાવને કારણે પુણ્ય બંધ છે, અશુભ ભાવને કારણે પાપનો બંધ થાય છે. આ બધું જે થાય છે એ ભાવબંધ છે, અને એ આત્માને એ વખતે પોતાના સ્વભાવ ભાવે થવા દેતું નથી. એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ છે એવા પરિણામે થવા દેતું નથી, માટે એ ભાવબંધ છે એ નિષિદ્ધવા યોગ્ય છે, નિષિદ્ધવા લાયક છે એમ અહીંયા સિદ્ધ કરે છે. ગાથા 160ની ટીકા ઉપરના પ્રવચનમાં બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે ભગવાન આત્મા જ્ઞાન અને દર્શન સ્વરૂપ છે. સામાન્ય જે દર્શન અને વિશેષ જે જ્ઞાન એ ચૈતન્ય સ્વરૂપ આત્માનો સ્વભાવ છે. સામાન્ય અવલોકન જે આપણે કહીએ છીએ દર્શન, અને વિશેષતાથી જે થાય છે તે જ્ઞાન છે, અને એવા દર્શન જ્ઞાન સ્વરૂપે એટલે કે ચૈતન્ય સ્વરૂપે પરિણમવું એ આત્માનો સ્વભાવ છે. આવું જાણવા દેખવાના સ્વભાવવાળું આત્મદ્રવ્ય એ શરીર એટલે કે નો કર્મ, કર્મ અને શુભાશુભ ભાવથી ભિન્ન તત્વ છે. આ જાણવા દેખવાના સ્વભાવવાળું આત્મદ્રવ્ય છે એ નો કર્મ એવા શરીર અને બધા જળ કર્મ એ અને શુભાશુભ ભાવ જેને કારણે ભાવબંધ થાય છે એ બધાથી જુદું ભિન્ન છે. જેને ભેદ જ્ઞાન થાય છે એને એવો જ ભગવાન આત્મા અનુભવમાં આવે છે. આગળ અહીંયા કહે છે ત્રીજા પેરેગ્રાફમાં કે ઘણા વખત પહેલા આ ગાથા પ્રવચનમાં ચાલતી હતી. સોનગઢની વાત કરી છે, સોનગઢમાં જયારે આ ગાથા ચાલતી હતી ઘણા વખત પહેલા, ત્યારે ઇન્દોરથી શેઠ સર ઉકમચંદજી અને તેમની સાથે પંડિત શ્રી જીવન દરજી આવેલા. એટલે પંડિતજીએ ત્યારે કહ્યું કે મૂળ ગાથામાં કમ્મર એણ શબ્દ છે અને એનો અર્થ કર્મરજ એવો થાય, એટલે કે કર્મરજ વડે આત્મા ઢંકાયેલો છે એમ થાય. પંડિતજીએ આ એક પ્રશ્ન કર્યો, કમ્મરણ એટલે કે કર્મરજથી આત્મા ઢંકાયેલો છે એવો અર્થ થાય. ત્યારે ગુરુદેવે કહ્યું કે જો ટીકામાં એનો અર્થ છે, ટીકામાં પાઠ એમ છે કે પોતાના પુરુષાર્થના અપરાધથી ઢંકાયેલો, પેલું એમ કહ્યું ને કર્મરજથી ઢંકાયેલો, એટલે કર્મરજથી ઢંકાયેલાનો અર્થ તો શું થાય, કર્મરજ એટલે તો જડ થઈ, કર્મરજથી ઢંકાયેલો એમ અર્થ ખરેખર નથી, એવો અર્થ નથી થતો. કર્મરજથી ઢંકાયેલો આત્મા છે એમ નહીં, ખરેખર તો એનો અર્થ અહીંયા એટલે આ ગાથામાં જે કરવામાં આવ્યો છે, ટીકામાં જે લેવામાં આવ્યો છે એમાં તો એમ લેવામાં આવ્યું છે કે પોતે પોતાના પુરુષાર્થના અપરાધથી ઢંકાયેલો છે. એનો અર્થ એ કે પોતે એવા વિભાવ ભાવે પરિણમવાને કારણે પરનું લક્ષ્ય કરી અને એવા શુભાશુભ ભાવે પરિણમે છે તો જે ભાવકર્મ છે એવા ભાવકર્મથી આત્મા ઢંકાયેલો છે. જળકર્મ કર્મરજ જે કહ્યું એ તો જળકર્મની વાત કરી, એવા જળકર્મથી ઢંકાયેલો એવો અર્થ અહીંયા નથી કરવો. કેમ કે જળકર્મ શું વસ્તુ છે, જળકર્મ છે એ તો જુદું દ્રવ્ય છે, અને એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરે નહીં તો એ જળકર્મ આ ચેતન ભગવાન આત્માનું શું કરે, કાંઈ બગાડે નહીં. ભાવકર્મનું જે પરિણમન છે એ જ ભાવઘાતી છે. ભાવકર્મનું પરિણમન એટલે એને જે ભાવ થયા એવો ભાવ અને એને લીધે થયો ભાવકર્મનો બંધ, એટલે એ ભાવકર્મનું જે પરિણમન એ જ ભાવઘાતી છે. ભાવઘાતી છે એટલે કે પોતાના શુદ્ધ ભાવને ઘાત કરનારું છે. ભાવઘાતી એટલે શુદ્ધ ભાવને ઘાત કરનારું છે, શુદ્ધ ભાવનો ઘાત કરનારું છે. નિર્મળ પરિણતિ થાય છે શુદ્ધ ભાવ રૂપે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપે, એવી પરિણતિનો ઘાત કરનારું છે એ વાત આપણે ગાથા 157, 158, 159માં કરી ગયા છીએ. જળ કર્મ છે એ તો માત્ર નિમિત્ત છે, જળને તો આત્મા અડતોય નથી. જો જળ કર્મને અહીંયા નિમિત્ત કહ્યું છે, નિમિત્ત શા માટે કહ્યું છે કે જળ કર્મ છે અને એ જળ કર્મ ઉદયમાં આવે છે, ઉદયમાં છે અને જે સંયોગો પ્રાપ્ત થાય છે એનું લક્ષ્ય કરવાથી, એનું લક્ષ્ય કરતા જીવને એવા વિભાવ ભાવ થાય છે. જો એનું લક્ષ્ય નથી કરતો તો કઈ એને વિભાવ ભાવ થતા નથી, પોતે પોતાના સ્વભાવ ભાવમાં રહી શકે એવો છે. એટલે એ જળ કર્મના ઉદયો છે, એ જળ કર્મના ઉદયો જે વિભાવ ભાવમાં વર્તે છે એને એ નિમિત્ત છે. એમ નથી કે એ જળકર્મના ઉદય આવે એટલે જીવે એવા વિભાવ ભાવે થવું જ પડે એવું નથી, એ વાત પણ આપણે અગાઉ કરી ગયા છીએ. પણ એ જળ કર્મ છે એનું પરિણામ છે, એ ઉદયમાં આવે છે, ફળ આપે છે, તો જે વિભાવ ભાવે થાય છે એને માટે એ નિમિત્ત થાય છે. એટલા માટે એ વાત લીધી છે કે એ માત્ર નિમિત્ત છે. પણ એ નિમિત્ત થાય છે એ વખતે ખરેખર દોષ કોનો છે? કેમ કે નિમિત્ત તો કાંઈ કરતું નથી, એટલે દોષી અપરાધી તો કોણ છે? પોતે છે. પોતે એવો વિભાવ ભાવે થયો છે, શુભાશુભ ભાવે એ થયો છે, એ પોતે થયો છે. એમાં પેલા જળકર્મે કંઈ દબાણ કર્યું ન હતું, જળકર્મના ઉદય આવ્યા એટલે એને કંઈ દબાણ કરીને એમ નતું કહ્યું કે તું આવા ભાવે થા, શુભાશુભ ભાવે થા, એવું તો કહ્યું ન હતું. એટલે એ શુભાશુભ ભાવે થયો તો એને એ નિમિત્ત, અને ન થયો અને પોતાના સ્વરૂપમાં રહ્યો તો નહીં, તો એને એ નિમિત્ત નથી. બહુ સરળ વાત છે, સીધી વાત છે. પણ ભાવકર્મ એટલે જે ભાવે પોતે થાય છે એ જ પોતાના શુદ્ધ સ્વભાવ ભાવનું ઘાતી છે. ભાવકર્મ છે તે ભાવ ઘાતી છે. જળકર્મને તો ભગવાન આત્મા ક્યારેય અડ્યો નથી. અરૂપી ભગવાન આત્મા અને પેલા રૂપી જળ એ બેને શું સંબંધ હોય? કાંઈ નથી. જળકર્મના ઉદયકાળમાં આત્મા પોતે પરને જાણવામાં રોકાઈ જાય છે અને ત્યારે તેને શુભ અને અશુભ ભાવ થાય છે. એ શુભાશુભ ભાવ તે ભાવ આવરણ છે. અને પેલું જળકર્મ છે એ તો પૂતગળ છે, એ જળ આવરણ છે, એ તો પર નિમિત્ત છે, એને તો આત્મા અડતોય નથી. અહીંયા પાના નંબર 157 પર આગળ કહે છે કે વાસ્તવમાં તો તે કાળે પોતે પોતાને જાણતો નથી. તે કાળે એટલે જ્યારે એ પરને જાણવામાં રોકાયો છે એ કાળે, એ વખતે એટલે એ વિભાવ ભાવમાં છે ત્યારે એ પોતે પોતાને જાણતો નથી. અને એ પોતાના પુરુષાર્થનો અપરાધ છે, એ પુરુષાર્થની નબળાઈ છે, અથવા તો એમ કહીએ કે એ એનો પ્રમાદ છે. અને એ ભાવ આવરણ છે. પોતે પરનું લક્ષ કરી અને વિભાવ ભાવે થાય છે એમાં બીજાનો દોષ નથી, એ પોતે જ સ્વયં એવો થાય છે, એ પોતાનો ઊંધો પુરુષાર્થ છે, અવળો પુરુષાર્થ છે, અથવા તો પુરુષાર્થનો અપરાધ છે. અને એને માટે ભાવઘાતી ઠરે છે, એ ભાવ આવરણ થાય છે. કેમ કે આત્મા તો સદાય જાણવા દેખવાના સ્વભાવવાળું અનાદિ અનંત તત્વ છે. તે અનાદિકાળથી પોતાના પુરુષાર્થના અપરાધથી બીજાને કારણે નહીં, કોઈ કર્મને કારણે, જળકર્મને કારણે નહીં, પણ પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે, પોતાના દોષને કારણે એ વિભાવ ભાવે રૂપે પરિણમતા એ પોતાના શુદ્ધ સ્વભાવને પ્રગટ કરી શકતું નથી. એ બધો દોષ પોતાનો છે. કર્મના કારણે ઢંકાયેલું છે એમ નહીં, પણ પોતાના પુરુષાર્થના અપરાધથી પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એ પ્રગટ થતું નથી. પૂજામાં આવે છે ને કે કર્મ વિચારે કૌન ભૂલ મેરી અધિકારી. કર્મ એટલે જળકર્મની વાત છે કે એ બિચારા કોણ છે? ભૂલ તો મારી પોતાની છે. જળકર્મ શું કરે? એ તો બિચારા છે, એટલે કે આત્મામાં કાંઈ કરવા સમર્થ નથી. જળકર્મ આ ચેતન ભગવાન આત્મામાં કાંઈ કરવા માટે શક્તિમાન નથી. પણ આ શુભાશુભ ભાવ, પુણ્ય ભાવ સારા છે, પુણ્યનો બંધ પણ સારો છે, શુભ ભાવ સારો છે અને એ મારા છે, એવી માન્યતા, એવી શ્રદ્ધા, એવો શુદ્ધ ભાવને છોડી અને શુભ ભાવ પ્રત્યેનો એવો ધર્મ છે, એવો એને ભાવ વર્તે છે, એ ભાવ એ વિકારી ભાવ છે, એ ભૂલ છે, એ અપરાધ છે અને એ બંધ છે, એ બંધ સ્વરૂપ છે. એટલે શુભાશુભ ભાવ છે તે આત્માની પર્યાયમાં બંધનો ભેખ છે, કેમ કે એ પોતાનું સ્વરૂપ નથી, એ આત્માનું સ્વરૂપ નથી, એ આત્માનો ભાવ નથી, એ તો પરના લક્ષ્ય થતો ક્ષણિક ભાવ છે. અને એ બધું જે થાય છે તે ક્યાં થાય છે? પર્યાયમાં થાય છે, એના મૂળ સ્વરૂપમાં કંઈ થતું નથી. એટલે મૂળ સ્વરૂપ તો ત્યારે પણ શુદ્ધ ત્રિકાળ એ જેવું છે તેવું ને તેવું જ રહે છે, પણ આવા ભાવને કારણે ભાવ બંધ થાય છે ને પછી જડ કર્મ બંધાય છે. અને એવા ભાવ જયારે વર્તે છે ત્યારે એ પોતે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, સમ્યક દર્શન સમ્યક જ્ઞાનરૂપ એવા શુદ્ધ સ્વરૂપને એ પ્રગટ કરી શકતો નથી. એટલે આવા કર્મ છોડવા લાયક છે, એટલે આવા ભાવ કર્મ છે એ નિષેધવામાં આવ્યા છે. કેમ કે પોતાનું સ્વરૂપ તો સર્વને જાણવું દેખવું એવું શુદ્ધ સ્વરૂપ છે, અને એવા શુદ્ધ સ્વરૂપે પોતે પરિણમે તો પોતાને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર થાય, એવી પર્યાય થાય, એવું પરિણમન થાય. પણ એવા એવા પરિણામ ક્યારે થાય? કે સ્વનું લક્ષ્ય કરે, સ્વનું લક્ષ્ય કરે દૂર તરફ, એના જ્ઞાન દર્શનના ઉપયોગ ઢળે તો એવા પરિણામ થાય છે. આ તો એના ઉપયોગ તો પરનું લક્ષ કરીને બહારમાં ને બહારમાં જ રહ્યા છે. પોતે બહારમાં ને બહારમાં પરનું લક્ષ કરીને રહ્યો છે, અને જે ભાવ થાય છે શુભાશુભ ભાવ થાય છે એ તો એવા પરિણામ શુદ્ધ પરિણામ થવા દેતા જ નથી. બહારમાં છે તો અંદરમાં ગયો જ નથી, તો પછી નિર્મળ પરિણામ થશે કેવી રીતે? બહુ સહેલું છે, સમજાય એવું છે. અને એથી આગળ વધી અને અહીંયા આ 160મી ગાથામાં એ વાત કરી કે એ પરિણામ છે એ બંધ સ્વરૂપ છે, એ જે પરના લક્ષ્ય થતા વિભાવ ભાવ એ શુભાશુભ ભાવ છે એ પોતે જ બંધ સ્વરૂપ છે, એ બંધનું કારણ છે જીવને. એટલે એનો એનો ત્યાગ કરવો, એનો ત્યાગ કરવો એટલે એ ઉત્પન્ન જ ન થવા. કે ભાવ બંધ થાય ને પછી ત્યાગ કરી શકીએ એમ તો બનતું નથી. એને છોડવા લાયક છે એમ જયારે કહ્યું છે તો એનો આશય શું છે પાછળનો? કે એવા ભાવ બંધ થવા જ ન જોઈએ, એટલે એવા વિભાવ ભાવે પરિણમવું જ ન જોઈએ. પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એવા શુદ્ધ સ્વરૂપનું લક્ષ્ય કરી અને શુદ્ધ ભાવે પરિણમવું એ જ એકમાત્ર આત્માને માટે કર્તવ્ય છે. પણ એવું જ્યાં સુધી એ કરતો નથી ત્યાં સુધી એનો પુરુષાર્થ તો એવા શુદ્ધ ભાવે પરિણમવા તરફનો થવો જોઈએ ને. અને એમ તો શ્રદ્ધામાં હોવું જોઈએ ને કે શુદ્ધ ભાવે પરિણમવું એ જ મારું સ્વરૂપ છે, એવું તો આવવું જોઈએ ને. પણ એનાથી વિપરીત શુભ ભાવે પરિણમતા મને ધર્મ થશે, મને લાભ થશે, મને મુક્તિ મળશે, આ માન્યતા જે છે એ મોટામાં મોટું મિથ્યાત્વ છે. એટલે એવું મિથ્યાત્વ અહીંયા છોડાવે છે, એવું મિથ્યાત્વ અહીંયા છોડાવે છે. જો આજ પાના ઉપર આગળ પાંચમા પેરેગ્રાફમાં પણ વાત કરી છે, અહીંયા ગુરુદેવ આગળ સમજાવે છે કે અહીં કહે છે કે જ્ઞાન અને દર્શનથી ભરેલો ભગવાન આત્મા સર્વજ્ઞ અને સર્વદર્શી છે. સર્વજ્ઞ અને સર્વદર્શી પણ આત્માનો શક્તિરૂપ સ્વભાવ એટલે ગુણ છે. શક્તિરૂપ સ્વભાવ કેમ? કે હજી એને વ્યક્તતા થઈ નથી ને એટલે અહીંયા એમ કહ્યું છે. ખરેખર એવો શક્તિરૂપ સ્વભાવ છે, એની વ્યક્તતા થાય છે. જેમણે સિદ્ધત્વ પ્રગટ કર્યું છે, જે સિદ્ધ થયા છે, એમને એવું સર્વજ્ઞ સર્વદર્શી પણ હંમેશને માટે રહે છે. જે તીર્થંકર થયા છે, જેમને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે, અરિહંત થયા છે, એમને સર્વજ્ઞપણું અને સર્વદર્શીપણું જે શક્તિરૂપે પડ્યું છે એ વ્યક્ત થયું છે. અને પછી એ વ્યક્ત થયા પછીથી એ કંઈ જતું રહેતું નથી, એ કંઈ જતું રહેતું નથી. એટલે સર્વજ્ઞ અને સર્વદર્શીપણું આત્માનો શક્તિરૂપ સ્વભાવ એટલે ગુણ છે, અને એની વ્યક્તતા પણ થાય છે. અને એક વખત એ વ્યક્તતા થાય છે પછી કંઈ જતી નથી. આવા સર્વજ્ઞ અને સર્વદર્શીના સ્વભાવને ભૂલીને એ રાગમાં રોકાઈ રહે એ પોતાના પુરુષાર્થનો અપરાધ છે, એ કંઈ સારી વાત નથી. પોતાના સાચા સ્વભાવને એ સમજતો નથી કે મારો સ્વભાવ આવો સર્વજ્ઞ સર્વદર્શીપણાનો છે, એને હું જાણું નહીં અને સમજું નહીં અને એની પર્યાયમાં પ્રાપ્તિ ન કરું, એ તો વાત બરાબર નથી. અને તે અપરાધથી પ્રવર્તતા એવા કર્મમળ વડે એ લેપાય છે. કર્મમળ વડે લેપાય છે એટલે કે એને એવા ભાવ બંધ થાય છે એટલે એ લેપાયો. એવા ભાવ કર્યા ને, શુદ્ધ ભાવ ને છોડીને વિભાવ ભાવમાં પ્રવર્ત્યો ને, પુરુષાર્થ ઊંધો કર્યો ને, એટલે એવા વિભાવ ભાવને કારણે જે ભાવ બંધ પડ્યા એટલે એ કર્મ મળ થયો એટલે એમ એ લેપાય છે. પુણ્ય પાપના પરિણામ એ કર્મ મળ છે, એ મેલ છે અને એ વડે આત્મા લેપાય છે. કર્મ લીધે ને લીધે લેપાય છે એમ નહીં, કર્મ કઈ એને લેપવા આવે છે એમ નહીં, પણ એ પોતે કર્મમળ વડે લેપાય છે પોતાના અપરાધને કારણે. પેલું જળ કર્મ છે એની તો વાત નથી, એને તો આત્મા અડતોય નથી, પણ આવા ભાવ બંધ થાય છે એમાં પણ એનો પોતાનો દોષ છે એમ એ કર્મમળ વડે લેપાય છે. પોતાને ભૂલી ગયો છે એટલે આ બધી તકલીફ છે. એ કહ્યું છે ને કે અપને આપકો ભૂલ કે હેરાન હો ગયા. આગળ પાના નંબર 158 ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે કર્મ મળ વડે લેપાયું વ્યાપ્ત થયું હોવાથી જ એમ શબ્દ મૂક્યા છે ને, જે એનો અર્થ જળ કર્મ સાથે વ્યાપ્તિ એમ નથી. ભગવાન આત્મા વ્યાપક ભાવની વાત અહીંયા લેવી છે, એટલે ભગવાન આત્મા વ્યાપક અને જળ કર્મ વ્યાપ્ય એમ નથી. ભગવાન આત્મા ચેતન છે એ જળ કર્મની અંદર કેવી રીતે વ્યાપે, જળ કર્મ એ પૂતગળ, એની અંદર ચેતન એવો ભગવાન આત્મા વ્યાપક થઈને વ્યાપે એમ તો બિલકુલ હોય જ નહીં, એમ તો હોઈ શકે જ નહીં. એ તો આપણે જીવ અજીવ અધિકારમાં આપણે કરી ગયા છીએ, એટલે વ્યાપ વ્યાપકપણું તો કઈ રીતે હોઈ શકે જ નહીં. ચેતન ભગવાન આત્મા જળ કર્મમાં વ્યાપે એ તો બની શકે જ નહીં, એવું વ્યાપક વ્યાપ વ્યાપકપણું તો હોય જ નહીં. પણ એનું અજ્ઞાન દશામાં વ્યાપ્ય ભાવ કર્મ છે, એટલે કે વ્યાપક આત્મા, વ્યાપક કોણ છે? આત્મા. અને એ વ્યાપે છે ક્યાં વ્યાપે છે? તો કે ભાવમાં, એ ભાવ કર્મ જે થયું એમાં એ વ્યાપે છે, જળ કર્મમાં નહીં પણ ભાવ કર્મમાં ભગવાન આત્મા વ્યાપક થઈને વ્યાપે છે. કઈ રીતે વ્યાપે છે? તો કે શુભાશુભ ભાવે થાય છે એટલે એમાં વ્યાપે છે, એટલે કે આત્મા એ વ્યાપક અને વ્રત તપ આદિના જે પરિણામ એનું વ્યાપ્ય, એ કર્મ નામ કાર્ય છે, એ ભાવ કર્મ, અને એવા ભાવ કર્મમાં એ વાપે છે, એમાં રોકાઈ રહે છે અને એમાં એ રોકાતા એ આત્માનું જ્ઞાન દર્શન એટલે કે સર્વને જાણવા દેખવાનું કાર્ય એ પછી પ્રગટ થતું નથી. આજ પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે અનંત કાળમાં ભગવાન એ દુઃખી કેમ થયો છે? ભગવાન એટલે આ આત્મા, દરેક જીવને માટે આ વાત છે, જેને હજી નિર્મળ દશા પ્રાપ્ત કરી નથી એને બધાને માટેની આ વાત છે. શુદ્ધ દશા કેવી છે? એને આનંદની દશા છે, સુખની દશા છે, અવ્યાબાદ સુખની દશા છે, શાંતિની દશા છે, એવી જે દશા છે એને જેને પ્રાપ્ત નથી કરી એને બધાને આ વાત લાગુ પડે છે. એટલે વાત કરી છે કે અનંત કાળમાં ભગવાન એ દુઃખી કેમ થયો છે? તો કહે છે કે એનો સ્વભાવ તો પરિપૂર્ણ સર્વજ્ઞ અને સર્વદેશી છે, એનો સ્વભાવ તો આનંદનો સુખનો છે, અને અહીંયા તો જ્ઞાનની અપેક્ષાની વાત કરી છે, એટલે કે એ પરિપૂર્ણ સર્વજ્ઞ અને સર્વદેશી એવો એનો સ્વભાવ છે. એવો સ્વભાવ હોવા છતાં પણ પોતે રાગમાં રોકાઈ રહેવાથી પોતાના એવા પૂર્ણ આનંદ સ્વરૂપ ભગવાનને દેખતો નથી, પોતાના એવા સ્વરૂપને એ જાણતો નથી, અનુભવતો નથી, અને એથી એ અનાદિથી દુઃખી થઈ રહ્યો છે. ગુરુદેવ કહે છે કે જો આ અધ્યાત્મની વાત છે, પણ અહીંયા ન્યાયથી કહેવાય છે. કહે છે કે દયા, દાન, વ્રત, તપ ઇત્યાદિ વૃત્તિનું જે ઉત્થાન છે, ખરેખર દયા દાનની વાત આપણે કરીએ પણ એ તો અંતરમાં આવતી એક પ્રકારની એ વૃત્તિ છે, એવો ભાવ આવ્યો છે, પછી શું થાય છે એ વાત જુદી છે. દયાનો વિકલ્પ આવે, દાન કરવાનો પણ વિકલ્પ આવે, વ્રત કરવાનો પણ વિકલ્પ આવે, તપ કરવાનો પણ વિકલ્પ આવે, પછી જે થાય છે તે થાય, એવું થાય, ઈચ્છીએ એવું થાય ને ઈચ્છીએ એવું ના પણ થાય, એટલે એ તો વૃત્તિ છે જીવની. અને ખરેખર આત્મા કાંઈ એ કરી શકે છે? એમાંનું કાંઈ કરી શકતો નથી. બધું પરના લક્ષે છે, એ બધું પરના લક્ષે છે. પરની દયા પાળવી ને પરને દાન આપવા અને એ શરીરમાં એ પ્રમાણે વ્રત ને તપ કરવાને આ બધું પરના લક્ષે થાય છે. એટલે એ એમાં આત્માનું શું છે, આત્માનો તેમાં વિભાવ ભાવ છે. એટલે એ તો વૃત્તિનું ઉત્થાન છે. અને એવી વૃત્તિનું ઉત્થાન એ બધું શું કહેવાય, એવું વૃત્તિનું ઉત્થાન જે છે એ પોતાના સ્વભાવથી આખી વિપરીત વાત છે, જુદી વાત છે. એ બધો રાગ છે, વૃત્તિનું ઉત્થાન છે એ બધો રાગ છે. એ કે પોતાનું સ્વરૂપ નથી, ચૈતન્યનું સ્વરૂપ નથી, ચૈતન્ય સ્વરૂપમાં એવો રાગ છે જ નહીં. અને આ એવા પરમા એટલે એવા રાગમાં રોકાઈ રહ્યો, એ અપરાધ એનો પોતાનો છે. અને એ અપરાધને લઈને એ સર્વને જાણવા વાળો, સર્વને દેખવા વાળો પોતાનો સ્વભાવ છે, એ પોતે ચૈતન્ય મહાપ્રભુ છે, આનંદનો નાથ છે, એ બધું એને દેખાતું નથી, અનુભવાતું નથી, જણાતું નથી. અરે એનું લક્ષ પણ થતું નથી, બહારમાં રોકાઈ રહ્યો છે તો પછી એનું લક્ષ પણ ક્યાંથી થાય કે પોતે ભગવાન આત્મા ચૈતન્ય મહાપ્રભુ છે, એ વાત પણ એ પછી રહેતી નથી. અને એમ એ દુઃખી થઈ રહ્યો છે. જ્યાંથી સુખ આવે છે એ તરફ એનું લક્ષ થતું નથી. દુઃખી કેવી રીતે થાય, જે સુખનું કારણ છે એવો પોતાનો ભગવાન આત્મા એનું તો લક્ષ થતું નથી. જ્યાંથી સુખ આવે છે એ તરફ તો દ્રષ્ટિ પણ થતી નથી, તો એમાં રમણતા કરવાની ને એમાં એવા સુખની પ્રાપ્તિ કરવાની તો વાત જ ક્યાં રહી. એટલે પછી દુઃખી ન થાય તો બીજું શું થાય. એ કોઈ જડ કર્મને લીધે દુઃખી થઈ રહ્યો છે એમ નથી, પોતે જ જ્યાં સુખ છે, જ્યાં સુખનો સાગર ભર્યો પડ્યો છે એનું લક્ષ પોતે નથી કરતો. એમાં એનો પોતાનો અપરાધ છે, બીજા કોઈનો અપરાધ નથી. બહુ સરસ વાત મૂકી દીધી છે પ્રભુ, હૃદયને સ્પર્શી જાય એવી આ વાત છે. દુઃખી છું, દુઃખી છું, પણ પ્રભુ તને કોણ દુઃખી કરે છે, તું સુકરા દુઃખી થાય છે, સુખ તો તારા અંતરમાં ભર્યું પડ્યું છે ને, એક વખત એનું લક્ષ તો કર, અંદરમાં જવાનો પુરુષાર્થ તો કર. તું પુરુષાર્થ નહીં કરે તો અંદરમાં એમને એમ ચાલ્યો જવાનો છો, નથી જવાનો. તું બહારમાં ને બહારમાં રખડે છે, વિકલ્પમાં ને વિકલ્પમાં રહ્યો છે. અરે આ દ્રવ્ય સ્વરૂપના વિકલ્પમાં રહ્યો છે તોય તું તારા અંતરમાં નથી જઈ શકતો, કોઈ વિકલ્પમાં રહેવાની જરૂર નથી પ્રભુ. આપણે કર્તા કર્મ અધિકારની છેલ્લી ગાથામાં વાત જોઈ ને કે નિશ્ચય નહીં થી જે વાત કરવામાં આવી છે, નિશ્ચય નહીં થી જેવું સ્વરૂપ જણાવવામાં આવ્યું છે, એવા સ્વરૂપ ને વિકલ્પ સાથે જયારે એ સમજ્યો છે ત્યારે એ વિકલ્પમાં રહ્યો છે. એટલે નિશ્ચય નહીં નો જે વિકલ્પ છે એ પણ એને બાધા કરનારો છે. એટલે કે એમાં એ વિકલ્પમાં છે ત્યાં સુધી એ પોતે પોતાના સ્વરૂપમાં જઈ શકતો નથી, પોતાના સ્વરૂપને સમજી શકતો નથી. એટલે પ્રભુ પોતાના સ્વરૂપમાં ન જવાને કારણે તું દુઃખી થઈ રહ્યો છે, ગુરુદેવનું એમ કહેવું છે. બહુ સરસ રીતે વાત સમજાવી છે, પણ જેને સમજવી હોય એને છે ને પ્રભુ. 160માં પાના ઉપર એક પ્રશ્ન કર્યો છે, પ્રશ્નમાં એમ કહ્યું છે કે તો સમકીતીને પણ પંચ પરમેશ્વરની ભક્તિ આવી તો હોય છે ને. પેલા શુભભાવની વાત કરી ને કે શુભભાવમાં રોકાઈ રહ્યો છે અને એમ કરીને પોતાના સ્વરૂપમાં જતો નથી અને એમ દુઃખી થઈ રહ્યો છે એમ વાત કરી, એટલે આ પ્રશ્ન કરવા વાળાએ હજી પોતાને પેલા શુભભાવ પ્રત્યેની રૂચિ ગણી છે ને, એટલે સમકીતીનું નામ લઈ અને વાત કરી કે સમકીતીને પણ પંચ પરમેશ્વરની ભક્તિ હોય છે તો એનું શું. અરે ભાઈ, તું વસ્તુના સ્વરૂપને સમજ્યો નથી એટલે તને આવા પ્રશ્ન થાય છે. ગુરુદેવ સમજાવે છે કે હા, સમકીતીને પંચ પરમેશ્વરની ભક્તિ આદિ શુભરાગ હોય છે. શુભરાગ કેમ ન હોય, હું એમ કહું કે શુભરાગ કેમ ન હોય, શુભરાગ તો હોય, હોય ને હોય, પણ શુભરાગને ધર્મ માનવો, શુભરાગમાં રોકાઈ રહેવું એ વાતનો નિષેધ કરવામાં આવ્યો છે. શુભરાગનો નિષેધ નથી પ્રભુ, શુભરાગ તો આવવાનો જ છે. જ્યાં સુધી એ શુદ્ધમાં નથી જતો ત્યાં સુધી શું હશે, શુભરાગમાં જ હશે. સંકીતિ છે એ ચોથા ગુણસ્થાને છે કે પાંચમા ગુણસ્થાને છે કે છઠ્ઠા ગુણસ્થાને છે, તો એ શુભરાગ તો હોય, હોય ને હોય જ. સાતમા ગુણસ્થાને નિર્વિકલ્પ ધ્યાનમાં છે ત્યારે એને રાગ નથી, પણ ત્યાર પછીથી જો એ આગળ શ્રેણી ચડે છે તો એને રાગ નથી, નિર્વિકલ્પ ધ્યાનમાં છે. પણ બાકી તો બધે એને શુભરાગ થવાનો, થવાનો ને થવાનો જ છે. દયા દાન વ્રત તપ ભક્તિના ભાવ એની જેવી યોગ્યતા જે રીતે છે એ પ્રમાણે એને આવવાના, આવવાના ને આવવાના જ છે. અરે હું તો એમ કહું કે એ ના આવે, એ ના આવે તો ખરેખર જોઈએ તો એ સમકીતી નથી, એ સાધક નથી. સાધક છે અને એને શુભભાવ ના આવે એમ બને જ નહીં. શુભભાવ તો આવે, આવે ને આવે જ. કોઈ એમ કહેતો હોય કે ના અમે તો મારા આત્મામાં જ બધું કરીએ છીએ, અને આ બધો સુભાવ છે તો છોડવા લાયક છે, એટલે અમારે તો કઈ સુભાવ હોતો જ નથી, તો સમજવું એ ધર્મને સમજ્યો જ નથી. શુભરાગ જે છે એ અટકવાનું સ્થાન છે, શુભરાગ જે છે એટલા માત્રથી ધર્મ નથી, એ શુભરાગ જે છે તો આવે છે, સાથે રહ્યો છે. સંકિતિને પણ હોય, સંકિતિને પણ હોય, પણ સંકિતિના શુભ ભાવમાં અને મિથ્યાદ્રષ્ટિના શુભ ભાવમાં પણ ફેર છે. સંકિતિને જે શુભ ભાવ છે એવો શુભ ભાવ, એવો શુભરાગ મિથ્યાદ્રષ્ટિને ક્યાંથી હોય? જેણે પોતાના સ્વરૂપને જોયું નથી, જાણ્યું નથી, અનુભવ્યું નથી, એને જેણે પૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે એના પ્રત્યે, એટલે કે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન પ્રત્યે એવો પૂજા ભક્તિ વિનયનો ભાવ આવી શકે જ નહીં. એટલે જેણે પોતાના સ્વરૂપને પ્રાપ્ત કર્યું છે, જે સંકિતિ છે, એને જ સાચો શુભ ભાવ તો હોય છે. એટલે સંકિતિને શુભ ભાવ તો હોય, એને જ અહોભાવ આવે કે પ્રભુએ આ પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત કરી લીધું અને અમને તો હજી અંતરમાં થોડી ક્ષણો માટે સ્થિરતા કરવી છે, તો પણ મુશ્કેલી પડે છે, અમે તો બહાર આવી જઈએ છીએ, થોડી ક્ષણોમાં તો અમે બહાર આવી જઈએ છીએ. એને પ્રભુ જેવી સ્થિરતા થતી નથી. પ્રભુ એટલે તીર્થંકર ભગવાન, અરિંદ ભગવાન, કેવળી ભગવાને અંતરમાં જે સ્થિરતા કરી છે એવી સ્થિરતા નથી થતી, એટલે એને ઉલટો વધારે અહોભાવ આવે છે પ્રભુ પ્રત્યે. કહો પ્રભુ તો પોતાના સ્વરૂપમાં સ્થિર થયા અને અહીંયા તો થોડી ક્ષણો માટે લીનતા કરવામાં પણ કેટલી બધી એકાગ્રતા જોઈએ છે, અને અમે તો થોડી ક્ષણોમાં બહાર આવી જઈએ છીએ. ઓહો પ્રભુ આપને અનંત અનંત નમસ્કારો, એવો અંદરમાંથી ભાવ આવે છે, એમ પૂજા ભક્તિના ભાવ હોય છે. અહીંયા ગુરુદેવ જવાબ આપે છે કે હા, સંકિતિને પંચ પરમેષ્ઠીની ભક્તિ આદિ શુભરાગ હોય છે, પણ તેને તે મોક્ષનું કારણ થાય છે એમ નથી. એને પણ એ શુભરાગને કારણે પુણ્યનો બંધ પડે છે. જેટલો શુભરાગ છે તેટલો તો બંધનું જ કારણ છે. વળી બીજી પણ વાત છે કે તેને જે રાગ આવે છે તેમાં તે રોકાઈને રહેતો નથી, એમાં એ રોકાઈ રહેવાનું ઈચ્છતો પણ નથી, અને એને એ ભલો જાણતો પણ નથી, એને મોક્ષનો માર્ગ પણ સમજતો નથી. એ તો માત્ર એનો જાણનાર દેખનાર જ રહે છે, એટલે જાણનાર દેખનાર સ્વરૂપે, એટલે એ જ્ઞાતા દ્રષ્ટા રહે છે. એને રાગનું સ્વામિત્વ પણ નથી કે આ સારો છે મારું, મને આ જે સુભાવ આવ્યો એ મારો સારો છે અને મને એ લાભ કરતા છે, મને સારી ગતિ મળશે, ના એમ પણ નથી. અને એમાં એને અહંકાર બુદ્ધિ પણ નથી, અહમ બુદ્ધિ પણ નથી, કામ મને આવા શુભભાવ થયા, અમે આ દાન કર્યું, એમ પણ નથી. જેટલો રાગ છે તે તેને ચારિત્રનો દોષ છે, એને એટલો અલ્પ પણ બંધ છે, એનો બંધ પડે જ છે. શુભ રાગના વ્યવહારના કારણે આત્માને મોક્ષનું કારણ પ્રગટે એવો આત્માનો સ્વભાવ જ નથી, એ મોક્ષનું કારણ થાય જ નહીં. શુભભાવ છે એ બંધનું કારણ છે, અને બંધનું કારણ છે એ મુક્તિનું કારણ ક્યાંથી થાય? ન થાય. બે વસ્તુ જુદી છે. જે બંધનું કારણ છે, કર્મ બંધનું કારણ છે, એ નિદ્રાનું કારણ કેવી રીતે થાય? બહુ સહેલાઈથી સમજાય એવું છે પ્રભુ, આમાં ક્યાં વાદ વિવાદને સ્થાન છે? જ્યારે દ્રષ્ટિ અને દ્રષ્ટિના વિષયની અપેક્ષા હોય, બહુ સરસ વાત અહીંયા ગુરુદેવે સમજાવી છે આપણને, બહુ સરસ વાત છે કે જ્યારે દ્રષ્ટિ અને દ્રષ્ટિના વિષયની અપેક્ષા હોય ત્યારે જ્ઞાની નિરાશ્રવ અને નિર્બંધ છે એમ કથન આવે છે. જ્યારે ક્યાં દ્રષ્ટિ કરવી અને દ્રષ્ટિનો વિષય શું અને એની વાત હોય, એની અપેક્ષા એટલે એની વાત ચાલતી હોય, ત્યારે જ્ઞાનીને કેવો કહેવામાં આવે છે? એ વખતે શું હોય તો કે જ્ઞાનીને આશ્રવ નથી ને જ્ઞાનીને બંધ પણ નથી, નિરાશ્રવ અને નિર્બંધ છે એમ કથન આવે છે. કહ્યું જ્યારે દ્રષ્ટિ અને દ્રષ્ટિના વિષયની અપેક્ષા હોય ત્યારે જ્ઞાની નિરાશ્રવ, આશ્રવ પણ નહીં અને નિર્બંધ એટલે બંધ પણ નહીં એમ કથન આવે છે. જ્યારે જ્ઞાનની અપેક્ષા લઈએ ત્યારે જેટલે અંશે જ્ઞાની રાગ દ્વેષ ભાવે પરિણમે એટલો એનો અપરાધ છે અને એમ તે જાણે છે. જ્ઞાનની વાત લઈએ તો જ્ઞાનની અપેક્ષાએ એ જ્ઞાની છે એને પણ જે રાગ કે દ્વેષના પરિણામ થયા છે તો એ પરિણામને કારણે એ અપરાધ છે અને એને કારણે બંધ પણ પડે છે. એટલે એ અપરાધ પોતાની પર્યાયની સત્તામાં છે, એની પર્યાયમાં એ પરિણામ થયા છે ને, એટલે એને કારણે બંધ પણ એને પડે છે અને એને એ જાણે છે. વળી જ્યારે ચારિત્ર અપેક્ષાથી કહીએ ત્યારે એ રાગના પરિણામ છે, એ ઝેર છે એમ કહેવાય. રાગના પરિણામ, શુભરાગના પરિણામ હોય એને પણ ઝેર છે. ગુરુદેવ તો ઘણી વાર કહે છે. કેમ? કેમ કે એનું જે ચારિત્ર છે એ તો પોતાના સ્વરૂપમાં રમણતા રૂપે ચારિત્ર છે, અને પોતાના સ્વરૂપમાં રમણતા રૂપે જે ચારિત્ર હોય એવા ચારિત્રને આ શુભભાવમાં રહેવાથી કેટલું બધું નુકસાન થાય છે. એટલે કે એવું પોતાનું પોતાના સ્વરૂપમાં રમણતા રૂપ ચારિત્ર પ્રગટ થતું નથી, એટલે પેલા શુભભાવના પરિણામ જે છે, રાગના પરિણામ છે, એને ઝેર કહેવાય. આ ઝેરને કારણે અમને પેલું અમૃત છે એ પ્રાપ્ત થતું નથી, આ ઝેર છે. અમૃત શું છે? પોતાના સ્વરૂપમાં રમણતા કરવી એવું જે ચારિત્ર એ અમૃત સમાન છે, અને એની સામે પેલા રાગના પરિણામ છે એ ઝેર છે, એટલે એને ઝેર કહ્યું છે. કેટલી સરસ વાત છે. રાગ દ્રષ્ટિની અપેક્ષાએ પર છે. રાગ છે તે દ્રષ્ટિની અપેક્ષાએ પર છે. જ્ઞાનની અપેક્ષાએ એ પોતાનું જ્ઞેય છે, એને એ જાણે છે જ્ઞાન. અને ચારિત્રની અપેક્ષાએ એ ઝેર છે. કેટલી સરસ વાત કરી છે. એના પછી છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે ભગવાન તું પરમાત્મા સ્વરૂપ છો, જેમ પરમેશ્વર પરમાત્મા સર્વજ્ઞ અને સર્વદ્રષ્ટિ પર્યાયપણે છે. પરમેશ્વરની વાત કરી છે, પરમ તત્વની જેને પ્રાપ્તિ થઈ છે એવા કોણ? પરમેશ્વર, સિદ્ધ ભગવાન, અરિહંત ભગવાનની વાત કરી છે અહીંયા. કે એ સર્વજ્ઞ અને સર્વદર્શી છે, એટલે સર્વજ્ઞ અને સર્વદર્શી પર્યાયપણે એ પ્રગટ છે. ભગવાન તું પરમાત્મા સ્વરૂપ છો, પરમાત્મા સ્વરૂપ છો એટલે તું પણ પરમાત્મા થાય એવો છો. તારામાં એ પરમાત્મા તત્વ અંદરમાં પડ્યું છે, તું પણ સર્વજ્ઞ અને સર્વદર્શી થાય એવો છો. ભલે અત્યારે વર્તમાન પર્યાય તારી મલિન છે, છતાં પણ એમ કહેવું છે ભગવાન તું પરમાત્મા સ્વરૂપ છો, જેમ પરમેશ્વર પરમાત્મા સર્વજ્ઞ અને સર્વદર્શી પર્યાયપણે છે, તેમ તું સર્વજ્ઞ અને સર્વદર્શી ત્રિકાળી દ્રવ્ય સ્વરૂપ છો. એટલે શક્તિ અપેક્ષાએ તારું દ્રવ્ય પણ એવું જ છે, વર્તમાન પર્યાયપણે નહીં પણ દ્રવ્ય અપેક્ષાએ તો તું એમ જ છો. અને જેમણે પ્રગટ કર્યું છે એવા તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સિદ્ધ ભગવાન, એ બધા એ તો પર્યાયમાં એ પ્રગટ કર્યું છે સર્વજ્ઞતા અને સર્વદર્શિતા, પણ તું પણ એવો જ છો. તું સર્વજ્ઞ સર્વદર્શી ત્રિકાળ છો, પણ એ દ્રવ્ય સ્વરૂપે છો, પર્યાયમાં હજી એ વાત આવી નથી. પણ અંદરમાં પડ્યું છે તો પર્યાયમાં આવે. જે પડ્યું છે એ જ બહાર લાવવાનું છે ને, કે બહારથી કંઈ નવું મેળવવાનું છે. જે પ્રાપ્ત છે એની જ પ્રાપ્તિ છે, પર્યાયમાં પ્રાપ્તિ કરવાની છે. જે પોતાની ને પ્રાપ્ત છે, દ્રવ્ય સ્વરૂપે જે પોતાને પ્રાપ્ત છે એને એને પર્યાયમાં પ્રગટ કરવાનું છે. આવા ત્રિકાળી દ્રવ્ય સ્વરૂપને ન જોતા રાગને જોવામાં અટક્યો છે, તેથી સર્વ પ્રકારે સંપૂર્ણ અનંત જ્ઞાન, અનંત સુખ ઇત્યાદિ અનંત સામર્થ્ય ભરેલા અનંત ગુણમંડિત પરિપૂર્ણ એવા આત્માને, એટલે કે પોતાને જાણતો નથી. સર્વ પ્રકારે સર્વજ્ઞેયોને જાણનારા એવા પોતાને જાણતો નથી. જો અહીંયા પોતાને જાણતો નથી એની વાત છે. જે રાગમાં રોકાયો છે ને એને માટે કહે છે કે અહીં જે રાગમાં રોકાયેલો જીવ સર્વજ્ઞેયોને જાણતો નથી એમ ન કહ્યું, પણ સર્વજ્ઞેયોને જાણનાર એવા પોતાના આત્માને જાણતો નથી. સર્વજ્ઞેયો બહારના જ્ઞેયો બધા જે છે એને જાણતો નથી એમ નહીં, પણ એ બધા જ્ઞેયોને જાણનાર એવું પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, એવો પોતે છે, એવો આત્મા પોતે છે, એવા પોતાના સ્વરૂપને એ જાણતો નથી એમ કહ્યું છે. પોતાને જાણવું એ મુખ્ય છે, કેમ કે પોતાને જાણે છે તે સર્વને જાણે છે, અને પોતાને જાણતો નથી એ સર્વને જાણતો નથી. કૃપાળુ દેવે પણ એ વાત કરી છે કે જેણે સ્વને જાણ્યું એને સર્વને જાણ્યું, એવી વાત કરી છે. અહીંયા પાના નંબર 161 ઉપર નીચેથી બીજા પેરેગ્રાફમાં કહે છે ચોથી લીટીમાં કે સર્વજ્ઞેયોને જાણનાર એવા પોતાને તે જાણતો નથી. સર્વજ્ઞેયોને જાણનાર એવો પોતાનો સર્વજ્ઞ સ્વભાવ છે અને એવું પોતાનું સ્વરૂપ છે એને એ જાણતો નથી, એનું લક્ષ્ય કરતો નથી, એના અનુભવ માટે કોઈ પ્રયત્ન કરતો નથી, પોતાને જાણતો નથી એમ કીધું. અહીંયા એનું મહત્વ છે, એ વાત બહુ મહત્વની છે, એટલા માટે એ વાત એમ લીધી છે કે પોતાને જાણતો નથી એમ કીધું, પણ સર્વજ્ઞેયોને જાણતો નથી એમ ન લીધું. એમ કેમ ન લીધું? કેમ કે મહત્વનું એ છે, પોતાને નથી જાણતો એ વાત મહત્વની છે. પોતાને જાણવું એ નિશ્ચય છે, પરને જાણવું એ તો વ્યવહાર છે. સર્વને એટલે સ અને પરને જાણનાર દેખનાર એવો ભગવાન આત્મા પોતે રાગમાં રોકાઈ રહીને પોતાને નથી જાણતો, અને પોતાને એવો નહીં જાણતો થકો પ્રત્યક્ષ અજ્ઞાન ભાવે પ્રવર્તે છે. પોતે જ્ઞાન સ્વભાવી છે, અને જ્ઞાન સ્વભાવી છે એટલે સ્વ અને પરને જાણે એવો છે, એટલે સ્વ અને પરને જાણનારો એવો, સર્વને જાણનારો એવો પોતે રાગમાં રોકાઈ રહ્યો છે, એટલે રાગમાં રોકાઈ રહેવાને કારણે એ અજ્ઞાન ભાવે પરિણમે છે. જાણવાના ભાવે પરિણમવાની જગ્યાએ ન જાણવાના ભાવે પરિણમે છે, એટલે અજ્ઞાન ભાવે પરિણમે છે. એનું સ્વરૂપ એવું નથી, અજ્ઞાન સ્વરૂપ નથી, સ્વરૂપે તો એ જ્ઞાન સ્વરૂપ છે, સર્વજ્ઞ અને સર્વદર્શી છે, પણ રોકાયો છે બહારમાં રાગમાં, એટલે એ સર્વને જાણતો નથી, એટલે સ્વ અને પરને જાણવા વાળો હોવા છતાં એ અજ્ઞાન ભાવે પોતે પ્રવર્તે છે અને આ બંધ સ્વરૂપને સિદ્ધ કરે છે. એ શુભ ભાવ અને શુભ ભાવમાં રોકાઈ રહેવું એ બંધ સ્વરૂપ છે, એ અજ્ઞાન સ્વરૂપ છે, એ અજ્ઞાન સ્વરૂપ છે. તે જે રાગમાં વર્તે છે તે પ્રત્યક્ષ અજ્ઞાન ભાવરૂપ દશા છે. રાગમાં જાણવાની શક્તિ નથી. રાગ કંઈ જાણે છે? રાગ કંઈ જાણવા વાળો નથી. શુભ રાગ હો તો પણ તે કંઈ પોતાને કે આત્માને કોઈને જાણતો નથી. રાગ તો સર્વ અચેતન અજ્ઞાનમય છે. રાગ જે છે, ભાવ, રાગનો ભાવ, એ રાગ એ ક્યાંક જાણવા વાળો છે, એ ક્યાં ચેતન છે? એ ન તો પોતાને જાણે છે, રાગ રાગને પોતાને પણ જાણતો નથી ને આત્માને પણ જાણતો નથી. આગળ 162માં પાના પર કહે છે કે એ પ્રમાણે પ્રત્યક્ષ અજ્ઞાન ભાવે વર્તે છે. એટલે શું? કે સર્વજ્ઞ સર્વદર્શી સર્વને એટલે સ્વ પરને જાણવા દેખવાના સ્વભાવ વાળો પોતે પોતાને જાણવામાં નહીં પ્રવર્તતા, રાગને એટલે પરને જ જાણવામાં પ્રવર્તે છે, તે અજ્ઞાન ભાવ છે. પોતાને જાણવાને બદલે પરને જાણવામાં રાગમાં રોકાઈ રહ્યો છે, એટલે એમ એ અજ્ઞાન ભાવે થાય છે. શુભ ભાવે થાય છે એની સાથે એ અજ્ઞાન ભાવે પણ થઈ જ જાય છે. વાત એ છે કે શુભ ભાવે થાય છે એટલું નથી, શુભ ભાવ છે એ શુભ ભાવે થતા એ અજ્ઞાન ભાવે પરિણમે છે. આ વાત મહત્વની છે. જે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જ્ઞાન ભાવે નહીં પરિણમતા, અજ્ઞાન ભાવે થાય છે. રાગ પોતે જ અજ્ઞાનમય ભાવ છે ને, તેમાં રોકાઈ રહી પ્રવર્તવું તે અજ્ઞાન ભાવરૂપ પ્રવર્તન છે. જ્ઞાન સ્વભાવી પોતાના ભગવાનને દેખતો જાણતો નથી તે મિથ્યા દર્શન છે. જો દર્શનની અપેક્ષાએ વાત લઈએ તો, દર્શનની અપેક્ષાએ એટલે શ્રદ્ધાની અપેક્ષાએ લઈએ તો, પોતે કેવો છે? પોતે જ્ઞાન સ્વભાવી છે, પોતાનો જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપને જાણવા દેખવાના સ્વભાવ વાળો છે, છતાં એ શુભભાવમાં રાચી રહે છે, શુભભાવમાં જ રહ્યો છે, અને એમ કરી શુભ ભાવ ને ધર્મ માને છે, એટલે એવો એ મિથ્યા દ્રષ્ટિ થાય છે. જ્ઞાન સ્વભાવી પોતાના ભગવાનને દેખતો જાણતો નથી તે મિથ્યા દર્શન છે, અજ્ઞાન છે. અને હવે કહે છે, અહીંયા બીજી પણ વાત છે, મિથ્યા દર્શન ને અજ્ઞાનની પણ વાત લીધી છે. મિથ્યા દર્શન એટલે અહીંયા દર્શનની વાત લઈએ તો એ પણ છે, સાથે જ્ઞાનની પહેલા જે દર્શન હોય એ દર્શન, તો દર્શન અને જ્ઞાન જે સાથે જાય છે, તો એ અપેક્ષા લઈએ સર્વદર્શી અને સર્વજ્ઞ એ અપેક્ષાએ પણ જે પરમાં રોકાયો છે એ અજ્ઞાન ભાવે રોકાયો છે, એ અજ્ઞાન સ્વભાવી છે. તેથી એ નક્કી થયું કે કર્મ પોતે જ બંધ સ્વરૂપ છે, માટે પોતે બંધ સ્વરૂપ હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું છે. કયું કર્મ? અહીંયા જળ કર્મની વાત નથી, અહીંયા ભાવ કર્મની વાત છે. એટલે જે ભાવ થાય છે એને એ શુભ ભાવ છે, શુભ ભાવે એનું પરિણમન થાય છે, એ ભાવ બંધ છે, એ ભાવ કર્મ છે. એવા ભાવ કર્મને અહીંયા નિષેધવામાં આવ્યું છે. અશુભની તો વાત નથી, એ તો નિષેધાયેલું જ છે, પણ જે શુભ ભાવ છે એની વાત છે. એવા શુભ ભાવરૂપ કર્મ, એ ભાવ બંધ, એને નિષેધવામાં આવ્યું છે. જો આ સિદ્ધ કર્યું કે વ્રત, તપ, ભક્તિ, દાન, શીલ, પૂજા ઇત્યાદિના શુભ ભાવરૂપ જે કર્મ તે બંધ સ્વરૂપ છે. અહીં કર્મ એટલે રાગરૂપ કાર્યની વાત છે, જળ પૂતગળ કર્મની વાત નથી. પોતે બંધ સ્વરૂપ હોવાથી વ્રતાદિ કર્મ નિષેધવામાં આવ્યું છે. એ શુભાશુભ ભાવ છે એ પોતે બંધ સ્વરૂપ છે, એટલે એવા ભાવ છે, એ વ્રતાદિના ભાવ છે, એને નિષેધવામાં આવ્યા છે. કઈ અપેક્ષાએ નિષેધવામાં આવ્યા છે? એ બંધની અપેક્ષા એને નિષેધવામાં આવ્યા છે. એટલે કે એ ધર્મ નથી, એ ધર્મ જો એમ માનવામાં આવે તો મિથ્યાત્વ છે, એટલે નિષેધવામાં આવ્યું છે. એવા ભાવે પરિણમે છે તો એ વખતે પણ એને પોતાના સ્વભાવમાં જવાનું થતું નથી, એટલે નિષેધવામાં આવ્યું છે. અને વળી એને કારણે ભવિષ્યમાં પણ એને એ જળ કર્મ છે એના ઉદય આવે છે, અને જો એમાં એ પોતે જોડાઈ જાય છે તો ફરીથી નવા કર્મ બંધાય છે, એટલે એ નિષેધવામાં આવ્યું છે. જે આત્માના સ્વભાવથી વિપરીત સ્વભાવવાળું છે એટલે એને નિષેધવામાં આવ્યું છે. હવે આત્માના સ્વભાવથી વિપરીત સ્વભાવવાળું છે એ વાત તો પછી હવે પછીની ગાથાઓમાં આવશે. 161, 162 અને 163 ની અંદર એ વાત તો આવશે. એ આત્માના સ્વભાવ ભાવને ઘાત કરવા વાળું છે એ વાત આપણે 157, 158, 159 માં લીધી. આ અહીંયા 160 ની અંદર એ બંધ સ્વરૂપ છે એ વાત લીધી. અને પછી 161, 162, 163 એ ત્રણ ની અંદર મોક્ષનું કારણ એવા જે સ્વભાવ છે એવા ભાવથી એ વિપરીત કારણ વાળું છે, એવા ભાવથી એ વિપરીત છે એ વાત આવશે. હવે અહીંયા ગાથા 160 ના ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી આપણે થોડા અંશ લઈએ. આજ પાના ઉપર 162 પાના ઉપર અહીંયા છેલ્લી લીટીમાં કહે છે કે અહીં કર્મ વડે આચ્છાદિત છે એમ કહ્યું ત્યાં આત્મદ્રવ્ય પુણ્ય પાપરૂપ ભાવ કર્મ વડે આચ્છાદિત એટલે કે ઢંકાયેલું છે એમ સમજવું. આચ્છાદિત એટલે ઢંકાયેલું, પણ એ આચ્છાદિત છે એમાં એમ નહીં સમજવાની કે જળ કર્મ વડે આચ્છાદિત છે એવો અર્થ અહીંયા નથી લેવો. આપણે અહીંયા અર્થ શું લઈએ છીએ કે અહીં કર્મ વડે આચ્છાદિત છે એમ કહ્યું ત્યાં આત્મદ્રવ્ય એ પુણ્ય પાપરૂપ ભાવ કર્મ વડે આચ્છાદિત છે, ઢંકાયેલું છે એમ સમજવું. ભાવ કર્મ છે એ ભાવઘાતી છે, અને દ્રવ્યઘાતી કર્મ છે તે એ તો જળ છે, એ પર છે, એ જુદી વસ્તુ છે. પરદ્રવ્ય છે એ કંઈ આત્માને રોકે આત્માનો ઘાત કરે એમ નહીં. જળ છે એ કંઈ ચેતન ભગવાન આત્માને રોકે, એના પરિણમનને રોકે અને એને ઘાત કરે, એના ભાવનો ઘાત કરે એમ નથી, એવું હોઈ શકે પણ નહીં. એટલે અહીંયા જે છે એ ભાવઘાતી છે, એ ભાવ કર્મ છે, અને એ ભાવ કર્મ છે એને અહીંયા લેવાનું છે. એટલે એવા ભાવ કર્મ વડે આત્મદ્રવ્ય આચ્છાદિત છે. કેવા ભાવકર્મ છે? પુણ્ય પાપરૂપ ભાવકર્મ છે, એના વડે આત્મદ્રવ્ય આચ્છાદિત છે એમ અહીંયા લેવાનું છે. અને એ જ વેરી છે, એ ભાવકર્મ છે એ જ દુશ્મન છે. એને શુભભાવને આ બિચારો અજ્ઞાનને કારણે, મિથ્યાત્વને કારણે ધર્મનું કારણ માને છે, અને એમ એનો સંસાર વધી જાય છે. એવો ધર્મનું કારણ માનવાને કારણે એને ભવના બંધન થઈ જાય છે. એ તો વેરી છે, એ શુભ ભાવ છે, અશુભ ભાવ છે એ તો છે જ, પણ શુભ ભાવ છે એ પણ ભાવકર્મ છે, અને ભાવકર્મ છે એના વડે આચ્છાદિત ભગવાન આત્માનું સ્વરૂપ થાય તો પછી ભગવાન આત્માનું શુદ્ધ, પૂર્ણ શુદ્ધ સ્વરૂપ એને ક્યારે પ્રગટ થશે? એટલે એવા ભાવકર્મ છે એ વેરી છે. અને એવા ભાવકર્મમાં કોઈ બીજું કંઈ કરે છે એમ નથી, એ બધો એનો પોતાનો દોષ છે. પોતે જાગૃત નથી એટલે આવા ભાવકર્મ થાય છે, પ્રભુ, એક વાત બહુ સમજવા જેવી છે, પહેલાંય વાત કરી છે, આજે ફરીથી વાત કરું કે આપણે સંઘની પચેન્દ્રિય અને એમાં પણ પાછા આપણી તો કેવી એવી દશા કે જેમાં આપણે બધું સમજી શકીએ, વિચારી શકીએ, આ દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરીએ. હવે દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરીએ તો વિકલ્પ હોય, પણ એ વિકલ્પો આપણે દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરીએ તો કેવા વિકલ્પ હોય? સાચા શાસ્ત્રોનો અભ્યાસ કરીએ તો વિકલ્પ હોય એ કેવા હોય અને એની સાથે રહેલા ભાવ કેવા હોય? શુભ ભાવ હોય, બરાબર છે? એ વાતે આપણે બરાબર સારી રીતે સમજીએ. એટલે શુભ ભાવ જે છે આ જયારે શાસ્ત્રનો અભ્યાસ કરીએ ત્યારે પણ હોય છે, પણ એ વાતને આપણે સમજી શકીએ છીએ. એ વાતને આપણે તો સમજી શકીએ છીએ, એટલે આપણે એવા ભાવ રહેવા દઈએ અને વિકલ્પોને છોડીએ અને સ્વરૂપમાં જઈએ, એમ આપણને આચાર્ય ભગવાને સમજાવ્યું છે. સંઘની પચેન્દ્રિય છીએ એટલે આપણે એ વાતને સમજી શકીએ છીએ અને આપણા ભાવ બગડે નહીં, આપણા ભાવ ખરાબ ન થાય એને માટે થઈને આપણે પૂરી જાગૃતિ રાખી શકીએ એમ છીએ, આપણે સક્ષમ છીએ. આપણા ભાવ બગડતા હોય તો આપણે એવા વિકલ્પને છોડી અને ધર્મના પુસ્તક વાંચવા બેસીએ, શાસ્ત્રનો અભ્યાસ કરીએ, પૂજા ભક્તિમાં આપણે રોકાઈએ તો તરત જ પેલા વિકલ્પો ચાલ્યા જશે. અને શાસ્ત્રનો પછી અભ્યાસ કરતા કરતા, એમાં સ્વરૂપની વાતને વાંચતા વાંચતા, એવા પ્રવચન સાંભળતા સાંભળતા આપણા ભાવ કેવા થાય? ભલે શુભભાવ છે છતાં પણ એ ભાવ કેવા થાય? અંદરમાં જવા પ્રત્યેના ભાવ થાય અને પછી એ વિકલ્પને છોડીને અંદરમાં જવાય. આ બધું બીજાને થાય, આ બધું પ્રાણીઓને થાય, આ પશુઓને થાય, પિરિંચને થાય, કોને થાય? આપણને જે સગવડ છે, આટલી બધી અનુકૂળતા છે, આ સંઘની પચેન્દ્રિય થયા છીએ, આપણી પાસે પુસ્તક છે, શાસ્ત્ર છે, આપણી પાસે પ્રવચનો છે, આપણે સાંભળીએ સમજીએ ના, આપણે તો આપણા ભાવને તરત જ ફેરવી શકીએ એમ છીએ, અને છતાંય આપણે એવા અશુભ ભાવમાં ચાલે છીએ, એમ તો કેમ ચાલે? એટલે અશુભ ભાવમાં જવાનો તો પ્રશ્ન જ નથી. અશુભ ભાવમાં જવાની વાત જો કોઈ કરતું હોય તો અશુભ ભાવમાં તો જવાનો પ્રશ્ન જ નથી. સાધકને વળી અશુભ ભાવમાં જવું ક્યાં, એ તો તરત જ રોકી શકે. અશુભ ભાવમાં જવાની તો વાત જ છોડી દો. પણ જે વાંચીએ છીએ ને જે કંઈ કરીએ છીએ, આ અભ્યાસ કરીએ છીએ, શાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ, જે ભાવ આવે છે, શુભ ભાવ આવે છે, એટલો જ માત્ર ધર્મ નથી એ વાતને અહીંયા તો પકડવાની છે. અને એમાં રોકાઈ રહેવું નથી. એ ભાવ આવશે અને એ ભાવ આવે છે, પણ એ ભાવ શુભ ભાવ છે, એ મારાથી જુદો છે. ને એનાથી વિશેષ ભાવ એટલે શું છે? તો કે શુદ્ધ ભાવ છે, એના કરતા આગળ વધવું છે, એવી ગણતરી રાખવાની છે. એટલા માટે આપણે આ શાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ. અહીંયા કહે છે ગુરુદેવ આજ પાના ઉપર 163માં પાના ઉપર છેલ્લે કહે છે કે સમ્યક દર્શનમાં જેવું પોતાનું સંપૂર્ણ સ્વરૂપ છે તેવી જ પ્રતીતિ થાય છે. કેવી પ્રતીતિ થાય? જેવું સ્વરૂપ હોય એવું જ પ્રતીતમાં આવે ને, એવું જ અનુભવમાં આવે ને, અતિન્દ્રિયપણે એવું જ આનંદનું વેદન થાય છે. સમ્યક દર્શનમાં જેવું પોતાનું સંપૂર્ણ સ્વરૂપ છે તેવી જ પ્રતીતિ થાય છે. કેવળ જ્ઞાન આદિ ભલે પછી પ્રગટ થશે, પણ વર્તમાનમાં સમ્યક દ્રષ્ટિને અનંત ગુણનો પિંડ સદાય સ્વપરને સર્વને જાણવા દેખવાના સ્વભાવે રહેલો પરિપૂર્ણ ભગવાન આત્મા પ્રતીતિમાં આવેલો હોય છે. એને એવું પ્રતીતિમાં આવે છે, એમ નથી કે અનુભવમાં નથી આવતું. અનુભવમાં એ વેદનમાં અલૌકિક આનંદ આવે છે, એવું અલૌકિક આનંદનું વેદન હોય છે. અને પછી તો એ જે વેદન છે એ તો એ વખત નિર્વિકલ્પ ધ્યાનની દશામાં એ વખતે હોય છે, અને પછી બહારમાં આવે છે તો એ પ્રતીતિ રૂપે રહે છે. પ્રતીતિ રૂપે રહે છે એટલે કે પોતાનું સ્વરૂપ એવું જ છે એવી પ્રતીતિ રૂપે પછી રહે છે. પોતાનું સ્વરૂપ તો એવું જ છે, હું મારામાં પરિપૂર્ણ છું એવું સંકિતિને યથાર્થ પછી શ્રદ્ધાન હોય છે. બારમાં આવ્યા પછી પણ એ રાગને કે અલ્પજ્ઞ પર્યાયને પોતાની માનતો નથી, અર્થાંત એ કઈ પર્યાય જેવડો હું છું એમ એ માનતો નથી. વર્તમાન પર્યાય જે છે, આ મનુષ્યની પર્યાય કે આ પુરુષની કે સ્ત્રીની પર્યાય, એવડો કાંઈ હું છું એમ નથી. પોતાને જે અનુભવમાં આવ્યું છે એની પ્રતીતિ સતત રહે છે, હું કેવો છું, કેવડો છું, હું પરિપૂર્ણ છું, એ વાત એને સતત રહે છે. વર્તમાન પર્યાય જેવડો હું છું એમ નથી, એ વાત તો હવે રહી જ નથી. શ્રદ્ધા બરાબર થઈ જાય છે, સંકિતિની શ્રદ્ધા હું શું કહેવું. અને એવી શ્રદ્ધા થાય છે એટલે તો અનંતાનુબંધી કસાય જાય છે. એવી શ્રદ્ધાવાળાને પછી અનંતાનું બંધી કસાય હોય ક્યાંથી? એવા કસાય થાય જ નહીં, એવા ક્રોધ માન માયા લોભ થાય જ નહીં કે જેને લીધે થઈને અનંતનું બંધ થાય. તો બહુ સરળ વાત છે, બહુ એકને એક ભેજ એવું છે પ્રભુ, આમાં બહુ કઈ ગોખવાથી આવડે એમ નથી, સમજવા જેવી વાત છે, બધું સમજાય એવું છે પ્રભુ. હવે છેલ્લી વાત આપણે લઈએ, અહીંયા પાના નંબર 164 ઉપર કહે છે ત્રીજા પેરેગ્રાફમાં કે કર્મથી પૂર્ણ છૂટવું એ દ્રવ્ય મોક્ષ છે, અને ભાવથી અપૂર્ણતાથી અને રાગથી, સેનાથી? ભાવથી અપૂર્ણતા અને રાગથી પૂર્ણ છૂટી જવું એ ભાવ મોક્ષ છે. મોક્ષ છે એ પણ આત્માનો એક ભેખ છે. આમ તો પર્યાય છે ને, આત્માનું સ્વરૂપ તો મોક્ષ સ્વરૂપ જ છે, પણ એને પ્રગટ કરીએ છીએ એટલે એ પર્યાય થઈ, બરાબર છે ને? મોક્ષ છે એ પણ આત્માનો એક ભેખ છે, દ્રવ્ય છે એ ત્રિકાળી છે, અને મોક્ષ છે એ એનો પર્યાય રૂપ ભેખ છે. મોક્ષની પર્યાય છે એ કાંઈ દ્રવ્યનું ત્રિકાળી સ્વરૂપ નથી. દ્રવ્યનું ત્રિકાળી સ્વરૂપ તો ક્યાંથી હોય? જ્યારે એ પર્યાય પ્રગટ કરે ત્યારે હોય. ભૂતકાળમાં એ પર્યાય હતી નહીં, વર્તમાનમાં એ પર્યાય છે નહીં, અને ભવિષ્યમાં એ પર્યાય આપણે પ્રગટ કરવાની છે. કઈ? મોક્ષની પર્યાય. પણ સ્વરૂપ કેવું છે? સ્વરૂપ તો મુક્ત સ્વરૂપ જ છે. એ વાત અહીંયા કરી છે કે મોક્ષની પર્યાય છે એ કાંઈ દ્રવ્યનું અણુ ત્રિકાળી સ્વરૂપ નથી. તથાપિ પર્યાયની વાત છે, પર્યાય એ ત્રિકાળી સ્વરૂપ નથી. જો પર્યાય શબ્દ છે, મોક્ષની પર્યાય એ કાંઈ દ્રવ્યનું ત્રિકાળી સ્વરૂપ નથી. સ્વરૂપ તો મુક્ત સ્વરૂપ છે, એ તો દ્રવ્યની વાત રહી, પણ અહીંયા તો એ મોક્ષની પર્યાય છે એની વાત કીધી છે કે મોક્ષની પર્યાય છે એ કાંઈ દ્રવ્યનું ત્રિકાળી સ્વરૂપ નથી. તથાપી મોક્ષ છે તે પૂર્ણ નિર્વિકાર ચૈતન્યમય પર્યાય હોવાથી તે આત્માનો વાસ્તવિક ભેખ છે. એટલે કે એ વાસ્તવિક એવી જ પર્યાય હોવી જોઈએ, એમ જ હોવું જોઈએ, ભલે અત્યારે નથી, એટલે એ પ્રગટ કરવાની અપેક્ષાથી વાત કરી છે. એટલે એવી પર્યાયનો કોઈ નિષેધ નથી હોતો. અહીં તો જેણે જે અનાદિથી બંધનો ભેખ ધારણ કર્યો છે એની વાત છે, અનાદિથી એ બંધ સ્વરૂપ છે ને એની વાત છે. એ પર્યાયમાં બંધ સ્વરૂપ છે, પોતે સ્વરૂપથી તો ત્રિકાળી અબંધ છે, અબંધ સ્વરૂપ છે, સર્વજ્ઞાની છે, સર્વદર્શી છે એવો પોતે છે, છતાં પણ પોતાને જાણતો નથી, કેમ કે એ કર્મ અને રાગને જાણવામાં રોકાઈ ગયો છે. અને બીજી રીતે કહીએ તો રાગ જે પરજ્ઞેય છે તે જાણે પોતાનું જ્ઞેય હોય, સ્વજ્ઞેય રૂપ હોય, તેમ એ રાગ છે તે હું છું એમ માની બેઠો છે. શુભાશુભ ભાવરૂપે પોતે પરિણમે છે, પોતે થઈ જાય છે, તેથી પોતાનું ત્રિકાળી જ્ઞાન દર્શનમય અબંધ તત્વ એની દ્રષ્ટિમાં આવતું નથી, અને આ જ એનો મિથ્યાત્વનો મહા અપરાધ છે, અને તેથી કર્મનો નિષેધ કરવામાં આવ્યો છે. એટલે ભાવ કર્મનો નિષેધ કરવામાં આવ્યો છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
Thank you.